તારીખ 2/6/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 132 અને 133 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 99
132 ઉપર ચાલે છે. આત્મામાં અનંત ગુણો કેવી રીતે પ્રગટે અથવા અનંત ગુણરૂપ સ્વભાવ ભેદથી અનંત ગુણ કહીએ, અભેદથી સ્વભાવ માત્ર કહીએ, એ સ્વભાવ કેવી રીતે પ્રગટે કે જ્ઞાયક સ્વભાવનું નધન કરવાથી પ્રગટે. સંક્ષેપમાં અને સિદ્ધિ સિદ્ધિ સ્વભાવને પ્રગટ કરવાની આ વિધિ છે. નાયક સ્વભાવનું નધન એમાં સ્થૂળ વિકલ્પો નથી, પણ નિર્વિકલ્પ સ્વભાવ નિર્વિકલ્પ નિવેદન કરવાનો પ્રયત્ન છે, પ્રયાસ છે. વિકલ્પપૂર્વક એનું વર્ણન કરવામાં આવે તો એટલા શબ્દો એમાં આવે કે હું જ્ઞાયક છું, હું માત્ર જ્ઞાયક છું, એવા ભાવનું વિકલ્પ વિનાનું વાચ્ય છે. એવો વિકલ્પ વિનાનો ભાવ સમજી શકાય એના માટે દ્રષ્ટાંત લઈએ તો હું મનુષ્ય છું એવો વિકલ્પ વિનાનો ભાવ વર્તે છે, વર્તે છે કે નહીં જીવન, અથવા એનું જે નામ પોતે સ્વીકાર્યું છે કે મારું નામ ફલાણો, તો એવો નામ ધારી હું એનો વિકલ્પ વિનાનો ભાવ વર્તે છે, વર્તે છે કે નહીં. હું મનુષ્ય છું, વાણીઓ છું, ફલાણો નામ ધારી છું, એવું જે પોતાનું કલ્પનાથી જે અસ્તિત્વ સ્વીકાર્યું છે એ અસ્તિત્વના સંબંધમાં વિકલ્પ વિનાનો જ ભાવ પ્રવર્તે છે. તો અહીંયા પણ નિર્વિકલ્પ સ્વરૂપનું નિર્વિકલ્પ ભાવે અસ્તિત્વ સ્વીકારવું છે ત્યાં પણ એનો વિકલ્પ વિનાનો એક ભાવ ચાલુ રહ્યા કરે એને એનું લઢણ કહેવામાં આવે છે. પછી શ્રદ્ધાની મુખ્યતાથી એને એમ કહીએ કે અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. જ્ઞાનની મુખ્યતાથી એને એમ કહીએ કે જ્ઞાનમાં એક માત્ર જ્ઞાયક સ્વભાવનું જ લક્ષ રહે છે. ચાહે વાંચનનો વિષય જ્ઞાયક સ્વભાવ સિવાયનો કોઈ હોય, શાસ્ત્રમાં તો અનેક વિષય આવે છે, કર્ણાનુયોગનો વિષય ચાલતો હોય, તો પણ સ્વભાવ જ્ઞાયક સ્વભાવનું જ લક્ષ હોય એને લઢણ કહેવામાં આવે છે. અથવા જેનું લક્ષ હોય એની મુખ્યતા રહે છે તો મુખ્યતા જેની રહે છે એનું પણ લઢણ કહેવામાં આવે છે. અને એ જ્ઞાયક સ્વભાવની જ રુચિ રહ્યા કરે, એનો જ રસ વૃદ્ધિગત થયા કરે, અને સર્વત્ર બધા જ ઉદયમાં હું જ્ઞાયક છું એવું જાય ને એવું ખસે ને જ્ઞાયક શબ્દ અહીંયા તો એમણે વિકલ્પ નથી એટલે એટલો ભાવ ઓછો કર્યો છે, એમાં ગર્ભિત છે, હું નાયક નાયક એમ ગર્ભિત છે, પણ મેં હું એમ આવી ગયું બધું, આ હું આ હું આ હું આ હું આ હું. જ્ઞાન લક્ષણથી લક્ષિત થતો અખંડ આત્મા, જ્ઞાનમય આત્મા, જ્ઞાયક આત્મા તે હું, જેમ જગતના જીવને આ ઉદય આ બધું છે, ઉદયમાં આ બધું છે, જે એને પોતાને જેને જે ઉદય હોય એને આ બધું છે, આ બધું છે, આ બધું છે એ જ રહ્યા કરે. આ બધું છે, આ બધું છે, પોતાને ભૂલીને આમ રહ્યા કરે છે કે નથી રહ્યા કરતો, કે એમ જ રહ્યા કરે બધાને, આ જ આ બધું છે, આ છે, આ છે, આ છે, આ છે, આ છે, જેટલું આજુબાજુમાં એને લાગતું ઓળખતું ઉદયમાન પ્રસંગો થયા કરે એમાં આ છે, આ છે, આ છે, આ છે એ જ રહ્યા કરે. એ હવે બદલાય છે, જેને જેને અનુગુણરૂપ સ્વભાવ પ્રગટ કરવાનું કારણ ઉત્પન્ન થાય છે એનો ભાવ આવો છે, કારણરૂપ ભાવ, રીતનો ભાવ, વિધિનો ભાવ, જે ભાવ કહીએ એ આ છે કે આ હું, આ હું, આ હું, આ હું, એમ નાયકના લક્ષમાં, નાયકની રૂચિમાં અને નાયકના અસ્તિત્વ ગ્રહણમાં આ છું, આ છું, આ છું, છું માં અસ્તિત્વ, છું એટલે અસ્તિત્વ જ પકડાય છે, આ હું છું, આ હું છું, આ નાયક હું છું, માત્ર જ્ઞાન હું છું, એવું જે નાયક સ્વભાવનું લઢન રહે. ઉપરના વિકલ્પ ચાલવા બીજી વાત છે અને લઢન ચાલવું એ બીજી વાત છે. વિકલ્પ ચાલે છે ઉપર ઉપરના અને લઢન નથી ચાલતું એની ખાતરી કરવી હોય તો એની નિશાની એ છે કે એને એમાં બહુ રસ ના આવે, થાક લાગે અને થાક લાગીને એ વિકલ્પ કરવા છોડી દે. કોઈ જીવને ટેવ પડી જાય તો પણ એને જ્ઞાયકનું ભાવભાષણ હોય નહીં અને એમને જેમ કોઈ ગણતા ગણતા ક્યાંય ને ક્યાંય ઉપયોગ ઘુમાવ્યા કરે, એમ ઉપયોગ પણ બીજે ભણા કરે અને ક્યારેક ક્યારેક વિકલ્પ ચાલતા રહે, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એવું પણ સંભવિત છે. પણ એ પ્રકારના ઉપર ઉપરના વિકલ્પ થાક લાગે એવા કે ટેવ પડી જાય એવા, બે પ્રકારના, એમાં ટેવ પડી જાય એમાં થાકનો ખ્યાલ નથી આવતો, કેટલાકને ટેવ પણ પડી શકે છે, એ પ્રકાર સંભવિત છે. જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું ની ટેવ પડી જાય, કારણ એને જ્ઞાયકનો ભાવ ભાસે નહીં કે હું જ્ઞાયક કેવો, એવો એને ભાવ ભાસતો ન હોય. જે માણસની કોઈ ભાવતી ચીજનું નામ લે તો આખી ચીજ જ્ઞાનમાં ખડી થઈ જાય છે કે નહીં? ભાઈ મેસુબ ચાર શેર ઘીનો બનાવ્યો એ બહુ ભાવે, શેર લોટમાં ચાર શેર ઘી નાખીને મેસુબ બનાવ્યો એને મેસુબ બહુ ભાવે, જેને ભાવતો નામ જ્યાં પડે ત્યાં એને એ પદાર્થ ઉપર લક્ષ્મી જાય છે, એ પદાર્થનો ભાવ ભાસે છે. ખરેખર તો એ પદાર્થનો પોતા પણ એ ભાવ ભાસે છે ત્યાં એ જીવને, કે આ મને ભાવે છે, આ મારામાં આવી શકે છે, મને એનો સ્વાદ મળી શકે છે, એમ એકત્વ સહિતનો અહંપણારૂપ ભાવ ભાસે છે. એમ અહીંયા જ્ઞાયકમાં જ્ઞાયક પદાર્થ જે છે પોતે, પોતે જ્ઞાયક પદાર્થ છે એવો એને પોતે જ્ઞાયક છે એવો ભાવ ભાષા કરે ત્યારે એનો રસ આવે, ત્યારે એનો રસપૂર્ણ રૂચિપૂર્વક એનું લઢણ ચાલે, એમાં થાક ન લાગે પણ એમાં એ ભાવ વૃદ્ધિગત થયા કરે, એવું જેને રહ્યા કરે. આ તો જ્ઞાયકના અનંત રસનો કંદ છે, એમાં હજી અલ્પ રસ આવે છે, અનંત રસ લેવો મારે બાકી છે અને એ અનંત રસ પ્રગટ કરવા માટે હું વિશેષ વિશેષપણે આનો રસ લઉં છું, વૃદ્ધિગત કરું છું આ ભાવને, એમાં એને થાક લાગવાનો પ્રશ્ન હોતો નથી. વિકલ્પમાં થાક લાગે કેમ કે પારકી ચીજ છે, પણ આ તો પોતાના સ્વભાવની ચીજ છે, એમાં થાક લાગવાનો શું પ્રશ્ન છે? એમને જે જ્ઞાયકનું લઢણ કરવામાં આવે અથવા સહજપણે થાય એને કરવામાં આવે એમ કહેવાય છે, એ સહજ જ થાય છે પછી, ત્યારે અનંત ગુણો પ્રગટે છે, આ એનું લક્ષણ છે. એનો એને રસ આવવો જોઈએ, એવો રસ આવે, એવો રસ આવે એ પોતાનો વિષય છે, શાંત રસનો વિષય છે, આનંદ રસનો વિષય છે અને પોતાની ભાવનાનો વિષય છે. જેની જેને ભાવના હોય, જેને જેને અભિલાષા હોય એમાં તો એને રસ આવે, આવે ને આવે. મુમુક્ષુએ જે આ વિષયની સૂક્ષ્મતા સમજવાની છે એ એટલી છે કે રાગ રસ અન્ય ચીજ છે અને જ્ઞાયક રસ અન્ય ચીજ છે. જ્ઞાયકનો વિકલ્પ કરે એમાં ભૂલથી રાગરસ રડાતો હોય ને રાગરસ વૃદ્ધિગત થતો હોય અને એમ માને કે મને જ્ઞાયકનો રસ આવે છે તો કોઈ વિપરીતતામાં ચાલ્યો જાય જીવ અને એ મોટી મોટી હરકત છે, મોટી ઉપાધિ છે. જ્ઞાયકના રસમાં તો જ્ઞાયક પ્રગટે, જેને યથાર્થ હોય છે એને પૂછવા જવું પડતું નથી, કેમ કે એ જે જ્ઞાયકની સમીપ જતો જાય છે, જ્ઞાયકની નજીક જતો જાય છે, આગળ વધતો જાય છે અને અલ્પકાળમાં એ પોતાના અનંત ગુણને પ્રગટ કરે છે. ભલે જગનની અવસ્થા સમ્યક દર્શનમાં પ્રગટ થાય છે પણ અનંતો પ્રગટ થાય છે. આમાં એક બોલ લીધો છે ભાઈ, અનંતો પ્રગટ થાય છે, અલ્પમાં પણ અનંતો પ્રગટ થાય છે, અલ્પ દશામાં પણ અનંતો પ્રગટે છે. એક બે બોલે વાળી એવી ભાષા આવે છે, કોઈ બનશે ને બોલજો. અનંતો પ્રગટે છે, અનંતો પ્રગટે છે એમ કે છે. સારો ભાવ ખેંચ્યો છે. અહીંયા અનંત ગુણો પ્રગટે છે ને એ પ્રચલિત શૈલી થઈ ગઈ છે. આ એમની મૌલિક શૈલી છે. આત્મા કામધેનુ છે, કલ્પવૃક્ષ છે, એમાંથી જ્યારે જે જોઈએ તે મળી રહેશે. તું જે ઈચ્છે તે અંદર માંથી મળશે. જોકે આત્મા કામધેનુ છે અને કલ્પવૃક્ષ છે, આત્માનું જે સ્વરૂપ છે એ જેને જ્ઞાનમાં અનુભવ ગોચર થઈને ગમ્ય થાય છે એ કદી પુગળ પદાર્થની વાંછા કરતો નથી. નહીંતર કોઈ તર્ક કરે કે જે ઈચ્છે તે મળે, તો પછી કોઈ એમ માને કે મને સોનાનો મહેલ મળે, ઇન્દ્રનું ઇન્દ્રાસન મળે, એ કલ્પવૃક્ષની અંદર એ છે નહીં. અને આત્મા કલ્પવૃક્ષ છે એમ જેને જાણ્યું એને એની ઈચ્છા વાંછા થતી નથી, કેમ કે એના લક્ષ્ય દુઃખ થાય છે અને દુઃખને કોણ ઈચ્છે. આત્માને જાણ્યા પછી અથવા આત્માની પ્રાપ્તિના ભાવને પ્રાપ્તિની ભાવના વાળાને ઉદગળની ઈચ્છા કે વાંછા એ દુઃખની ઈચ્છા છે. શું તો કોણી ઈચ્છે? સુખની ઈચ્છા કરવાવાળો દુઃખને કોણ ઈચ્છે, કેમ ઈચ્છે? એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ તો કહ્યું ને, જ્યારે જે જોઈએ તે મળી રહેશે. એનો એમ કે તારે સુખ જે જેટલું જોઈતું હશે એટલું અંદરથી મળશે. અંદરનો પરમાત્મા દાતાર છે, એ કોઈ લોભી નથી પણ દાતાર છે, તને જોઈએ એટલું આપે એમ. સ્વભાવમાંથી મનોવાંછિત ફળ મળશે. હવે લે છે કે એક ઉપયોગને અંદર મૂકતા તો કેટલું ફાલી નીકળશે. એમ કે કોઈ એવી વનસ્પતિ હોય અને એને એમ કહે કે ભાઈ તમે થોડુંક પાણી સીંચો, ઘણા વર્ષથી આને પાણી નથી પાયું પણ જરાક પાણી સીંચો એટલે એકદમ પાંગરવા માંડશે, ફાલી ફૂલી ફૂલી ફાલી જશે. એવો આત્મા છે કે એક ઉપયોગને અંદર મૂકતા, ઉપયોગનું સિંચન થતાં કેટલું ફાલી નીકળશે. એક ચેતન ઉપર દ્રષ્ટિ મૂક તો એના ફળ એવા પાંગરી જશે. કે અંદરથી સહજ જ્ઞાન આવશે. એક દ્રષ્ટિ મુક્તા એવા પાંગરી જશે એના ફળમાં કે અંદરથી સહજ જ્ઞાન આવશે, સહજ આનંદ આવશે. અને એ સહજ જ્ઞાન અને સહજ આનંદ અને આત્માનો વૈભવ ને એ સંબંધી તત્વજ્ઞાન, તત્વનું જ્ઞાન થતા તારે ગોખવું કે ધારણું ધારણું નહીં પડે, એ ઉપાધિ નહીં કરવી પડે. આમ યાદ રાખી લો, આમ બરાબર સમજી લો, આમ પકડી રાખો ધારણામાં, એ તારે નહીં કરવું પડે. અંદરથી જ્ઞાનનો ભંડાર છે એ ખુલી જશે, કાંઈ તારે ધારણ કરવા ધારણા કરવાની ઉપાધિ કરવાની જરૂર નથી. એમાં ગોખવું કે ધારવું નહીં પડે. કોઈ પણ જાતની આકુલતા વગર નિરાકુલપણે આવ્યા જ કરશે અંદરમાંથી. તને શું ઓલા વિદ્વાનોને ને પંડિતોને તો ભય રહ્યા છે કે આપણે નહીં વાંચ્યો હોય, નહીં સમજ્યા હોય, નહીં જાણ્યું હોય, એવી વાત કોઈ પૂછશે તો સભામાંથી, તો આપણે ઇજ્જતનો સવાલ છે. આપણને જવાબ ન આવી ગયો, આપણને ખબર નથી પડતી, આપણે અજાણ્યા છીએ, આપણને જ્ઞાન નથી, એવું સાબિત થશે. જ્ઞાનીને એ પ્રકારનો વિકલ્પ હોતો નથી. કોઈ આવે, ગમે ત્યારે આવે, ગમે તે ત્યાંથી પ્રશ્ન આવે, સર્વાંગ સમાધાનનો ભંડાર એની પાસે હોવાથી એની સમિત વ્યા જાય છે. જોઈ લે છે પોતાના આત્માને, ત્યાં એને સમાધાન આવે છે કે આ પ્રશ્નનો સમાધાન આમ છે. કેમ કે પ્રશ્ન અસમાધાનમાંથી ઉત્પન્ન થયો છે, એ સમાધાનને સામે સમાધાન છે બસ. એટલે એને ધારણા કરવી, યાદ રાખવું, શીખી લેવું, ગોખી લેવું, એ પ્રકારની ઉપાધિ અથવા એવો બોજો એમને માનસિક બોજો હોતો નથી કે ઉઠાવવો પડતો નથી. વિદ્વાનોને તો પ્રવચન આપવું હોય ત્યારે તૈયાર થઈને જવું પડે કે આજ મારે આ શાસ્ત્રની આ ગાથા વાંચવી છે, માટે લાભ સમજી લો, લાભ બરાબર એનો વિષય શું છે એ પકડી લો, એની અંદર કેટલા કેટલા પડખા હોય તો જરા ખ્યાલ કરી લઉં, યાદ કરી લઉં, ધારણામાં લઈ લઉં, કોક કોક તો નોટ કરી લઈએ જે વાંચવાનું હોય ત્યાં ત્યાં તે. એ આ વિષય નથી, એ પ્રકાર નથી, આ એ લાઈન નથી. આ અહીંયા તો પૂજ્યબેન શ્રી કહે છે કે તને અંદર જ્ઞાન ને આનંદ આવશે ત્યારે કાંઈ ગોખવું ને ધારવું નહીં પડે. એનો અર્થ કે અમારે એમ જ છે, એ કઈ કહેવાની જરૂર રહેતી નથી. અથવા એવી રીતે પોતાના વિશે જ્ઞાની લગભગ બોલતા નથી, પણ એ સમજી લેવું. કોઈ પણ જાતની આકુલતા વગર નિરાકુળપણે અંદરથી આવ્યા જ કરશે એનો એક અંશ, સજ્જગન્ય અંશ, સ્વભાવનો પ્રગટ થયેલો એક અંશ પણ અનંતુ લઈને આવશે. ઠીક, આ બહુ માર્મિક અને ગંભીર વાત કરી છે. પેલા આનંદ ગુણ પ્રગટ છે એમ જે કીધું છે એના કરતા તો થોડીક આ વાત માર્મિક છે અને ગંભીર છે કે એક અંશ પણ અનંતુ લઈને આવશે. પૂર્ણતા થાય એની તો સી વાત કરવી, હવે એની તો વાત જ થઈ શકે એવું નથી, એ શબ્દનો વિષય નથી. પણ એનો એક અંશ અનંતુ લઈને આવશે આમ છે. સાદી અનંતકાળનું સુખ લઈને આવશે. અને એનું જ્ઞાન કેટલું ઊંડું ને ગંભીર છે એ મિથ્યા દ્રષ્ટિની કલ્પનાનો વિષય નથી, અંદાજનો વિષય નથી, અનુમાનનો વિષય નથી. એક જગ્યાએ થોડીક પ્રસાદી ગુરુદેવના વચનોમાં આવી છે પરમાગમ સારમાં કે 14 પૂર્વનો 12 અંગ ધારે, 11 અંગ ને 14 પૂર્વનો ધારણ કરનારો લબ્ધિવાળો મુનિરાજ હોય, જે એવો હોય એક અંતર્મૂર્તમાં, એ જે ન્યાય કાઢે એ ન્યાય સમ્યક દ્રષ્ટિ કાઢે. એનો અર્થ શું કે એનો અર્થ એ કે એક અંશ પણ અનંત લઈને આવશે, એ તો જે મર્યાદા છે. 12 અંગ તો મર્યાદિત જ્ઞાન છે. શું 12 અંગ છે એ વક્તવ્ય સ્વરૂપેમાં બધું આવી જાય છે, પણ અવ્યક્ત રહી જાય છે. કેમ કે કેટલું અવક્તવ્ય છે, છ દ્રવ્યોમાં અનંત ગુણો અવક્તવ્ય છે, આત્મામાં પણ અનંત ગુણોનો ધર્મો અવક્તવ્ય છે. એટલે વક્તવ્યમાં પણ જે છદ્મસ્થને જેટલું વક્તવ્ય થઈ શકે એટલું જ બારંગમાં આવે છે. પછી કેવળ જ્ઞાનમાં જે વક્તવ્ય છે એનાથી તો અનંતમાં ભાગે આવે છે, અને કેવળ જ્ઞાનમાં જેટલું જણાય છે એના અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિમાં આવે. દિવ્ય ધ્વનિમાંથી અનંતમાં ભાગે શબ્દારૂઢ વાણી થાય. ઓલી અશબ્દ વાણી છે એમાં શબ્દ નથી, એવી અનક્ષરી વાણી છે, અક્ષરાત્મક વાણી છે, એની અંદર એના અનંતમાં ભાગે આવે, જેને આપણે બાર અંગ કહીએ છીએ. એ તો એટલું બધું મર્યાદિત છે, કારણ કે જ્ઞાનની વાત છે, અહીંયા વાણીની વાત નથી, શબ્દોની વાત નથી, અક્ષરની વાત નથી. એક અંશ અનંતુ લઈને આવશે એમ કે પૂર્ણતા થાય એની સી વાત. તમે આશ્ચર્ય થશે, પ્રગટ થયા પછી તમે એક વાર આશ્ચર્ય થશે, આ શું થયું, ચમત્કાર ક્યાંથી થયો, આવું તો ધારું નહોતું ને આવું થશે. તમે આશ્ચર્ય થશે કે એક અંશમાં આટલું તો પૂર્ણતામાં કેટલું, આ તને આશ્ચર્ય થઈ જશે. એક અંશમાં આટલું તો પૂર્ણતામાં કેટલું, આ તને આશ્ચર્ય થઈ જશે. તે અંશ સહજ અનંતુ લઈને જ આવશે, પછી એમ નહીં કે કોકને આવશે ને કોકને નહીં આવે એમ નથી. તે અંશ સહજપણે અનંતુ લઈને જ આવશે, સ્વભાવમાં છે તે ક્યાં જાય ને એને કોણ લઈ જાય. બહુ જોરથી વાત આવે છે, થોડી જેવી સૂત્ર જેવી વાત આવી છે એવી આ વાત છે કે જાગતો જીવ ઊંધો છે હે એ ક્યાં જાય, એ શૈલીથી વાત અહીંયા આવી છે. તો શૈલી છે ને પોતાને કે સ્વભાવમાં છે તે ક્યાં જાય અને એને કોણ લઈ જાય, એ જાય ક્યાં, એને લઈ જાય કોણ, એને વિઘ્ન કરનાર કોણ છે, છે કોણ એને વિઘ્ન કરનાર, એને બાધા કરનાર કોણ છે, આ જોર કેટલું છે, એને રોકનાર કોણ છે, કોણ એને રોકનાર છે એમ પૂછે, છે કોઈ એને રોકનાર, એ સ્વભાવ મને સ્વભાવને અનામને કોઈ રોકનાર નથી. એ તો ચૈતન વજ્ર છે, એની શક્તિ એ અબાધ્ય શક્તિ છે, કોઈ એને બાધા કરી શકતું નથી, કોઈ એને પ્રતિબંધ કરી શકતું નથી. એને વિઘ્ન કરનાર કોણ છે, એને રોકનાર કોણ છે, કે કોઈ એને રોકનાર નથી. રોકાય તો પોતાના પુરુષાર્થની નબળાઈથી જ રોકાય છે, બાકી એને કોઈ બહારનો રોકનાર નથી. એક અંશ અનંતુ લઈને જ આવે છે, આ ત્રીજી વાર લખે છે, એક બોલની અંદર આ વાત ત્રીજી વાર આવે છે કે એક અંશ અનંતુ લઈને જ આવે. આ જયારે આ વાત પોતે કરે છે ત્યારે એ વાત ઉપર એમનું વજન છે. ત્રીજી વાર એ વાત આવે છે કે એક અંશ અનંતુ લઈને આવે છે, જેવી તેવી વાત આ નથી એમ કહેવાય. સર્વગુણાંશ તે સંકિત, એક અંશના વિદનમાં અનંત શક્તિનું વિદન છે, અને એક શક્તિમાં પણ અનંતુ લઈને આવે છે. કેમ કે પોતે અનંત સામર્થ્યની જાત પ્રગટ થઈ ને એટલે અનંતુ લઈને આવે છે, એક એક શક્તિમાં અનંતુ છે. એ તો ગણિતની અંદર એમ કહેવાય છે, શૂન્ય છે તો શૂન્યને શૂન્યને શૂન્યથી ભાગે તો શૂન્ય આવે, શૂન્યને શૂન્યથી ગુણે તો શૂન્ય આવે, શૂન્યમાં શૂન્ય ઉમેરે તો શૂન્ય જ થાય, અને શૂન્યમાંથી શૂન્ય બાદ કરે તો શૂન્ય રહે. એવું અનંતાનું છે, બે બે બાજુના બે છેડા છે, એક્સ્ટ્રીમ પોઈન્ટ. જેમ શૂન્યમાં શૂન્યનું ગણિત આવું છે કે શૂન્યને શૂન્યથી ભાગે કે કોઈ રકમથી ભાગે તો શૂન્ય આવે, કોઈ રકમથી ગુણે તો શૂન્ય આવે, બાકી બાદબાકી કરો શૂન્યમાં કઈ છે ને, એટલે બાદબાકી કરવાનો સવાલ નથી. અને શૂન્યમાં શૂન્ય ઉમેરો ત્યાં સુધી શૂન્ય આવે, બીજું કઈ ઉમેરો તો વૃદ્ધિગત થાય. એ સવાળામાં ગણિતમાં અહીંયા ફેર પડે છે, અનંતમાં કાંઈ નથી ફેર પડતો. અનંતમાં ના અનંતમાં ભાગે અનંતુ છે, એમાં બધું આવી ગયું, ગુણાકાર ભાગાકાર સરવાળો બાદ બાકી બધું આવી ગયું, બધે અનંત જ આવે છે, ક્યાંય એનું અંતમાં ગણતરીમાં એનું કોઈ પરિણામ આવતું નથી, પરિણામ એટલે રિઝલ્ટ આવતું નથી. એટલે અહીંયા કહે છે કે એક અંશ અનંતુ લઈને જ આવે, એક અંશ પ્રત્યે સમ્યક દ્રષ્ટિને અનંતુ લઈને આવે. બાકી કરે કર જોડી બનારસ વંદન લીધું છે એની પાછળ સમજણ છે કે અનંતુ લઈને આવ્યું છે. સ્વભાવની જાતનું, પરમાત્માની જાતનું અનંતુ લઈને આવ્યો છે. એ જીનેશ્વરનો લઘુનંદન છે, કાલનો જીનેશ્વર છે, આજ તો જીનેશ્વરનો લઘુનંદન છે, આજ રાજાનો દીકરો છે, કાલનો એ રાજા છે. ભલે દિવાન હોય અને પુખ્ત ઉંમરનો હોય, દિવાન તો પુખ્ત ઉંમરનો હોય, અને રાજકુંવર હોય એને એ માઇનોર જ્યાં ગણા એવી અવસ્થાનો હોય, બાળ અવસ્થાનો હોય, પણ દિવાન એની અદબ સાચવે. દિવાનની અદબ રાજકુંવરને સાચવવાની રહેતી નથી. સભામાં આવે તો એને એની કુર્નિશ બજાવવી પડે. રાજકુંવર ઉભો થઈને દિવાનની કુર્નિશ ન બજાવે કાંઈ, ભલે વહીવટ બધો એને હાથમાં હોય, અને હાથમાં કાંઈ વહીવટ જ ન હોય, તો એનો જે સ્થાન છે એ જુદું સ્થાન છે હાથમાં. એ બીજી વાત 23માં બોલમાં આવી ગઈ છે કે સમ્યક દ્રષ્ટિ, દ્રવ દ્રષ્ટિ કરીને સમ્યક પર્યાય પ્રગટ થઈ. સમ્યક દ્રષ્ટિને તો પૂર્ણ શુદ્ધતા એને પ્રગટે જ છૂટકો છે. એ જીવ સિદ્ધ નહીં થાય એ વાતનો પ્રશ્ન અસ્થાને છે. શુદ્ધતાનો સાગર અંદરથી એકદમ ઉછળશે, પૂરેપૂરી શુદ્ધતાનો સાગર, પૂરો શુદ્ધ સાગર અંદરથી ઉછળશે. દરેક ગુણ સાગરની માફક ઉછળશે, એક એક ગુણ અનંત અનંત ગુણ સાગરને જેમ ઉછાળો ખાશે. હવે અહીંયા કહે છે કે એક અંશ અનંતુ લઈને આવે, પછી આગળ વધતા મુનિદશાને તેમ કરતા કરતા કેવળ જ્ઞાન, ત્યાં તો અનંત અનંત ગુણો શુદ્ધતાથી અને શુદ્ધતાથી ભરેલા ઉછળશે. મુનિદશામાં તો અનંતુ પ્રગટે છે, પણ કેવળ જ્ઞાન થતા તો એનાથી પણ અનંત અનંત ગુણો પ્રગટશે, કારણ કે વિતરાગ દશા છે. પછી ઉપર એક જગ્યાએ આવી ગયું, એક અંશ અનંતુ લઈને આવે એ વાત દોહરાવી છે 23ના બોલમાં. પાછી ફરીને બરાબર પકડે, એક અંશ અનંતુ લઈને આવે છે એ પકડાવ. હા બરાબર, પાસે એટલું તો સમ્યક દ્રષ્ટિની મસ્તી કોઈ જુદી જાતની હોય છે ને. સમ્યક દ્રષ્ટિની મસ્તી શ્રીમદ્જીના વચનો જોયું 29 વર્ષમાં, તો ત્યાં સુધી કહ્યું કે આ કાળના અમે 25માં તીર્થંકર છીએ. રાડ નાખી જાય એવું છે લોકો, ક્યાંય આગળમાં 25 તીર્થંકર ભાડ્યા છે. જ્યાં ભરત ક્ષેત્રોને વિશે 24 તીર્થંકર કાળ, જે ત્રણેય કાળમાં એક આરાની અંદર, એક આરાસનો એક અમદાવ સર્પિણી, અવસર્પિણી કાળમાં, કુત્સર્પિણી કાળમાં 24 તીર્થંકર થાય. 6 આરાજ્યની અંદર, એક કાળની અંદર 6 આરા છે, ઉત્સર્પિણી ને અવસર્પિણી બંનેમાં 6 આરા છે, કરતાં હું કરતા. પણ 25મો તીર્થંકર કોઈ દિવસ ન થાય, અનંતકાળને વિશે નહીં થાય. ભૂતકાળના અનંતકાળમાં કોઈ 25મા તીર્થંકર થયા નથી, વાળુમાં થવાના નથી. આ મસ્તી માટે છે, હજી ગ્રસ્ત અવસ્થા છે. આ કાળના અમે 25મા તીર્થંકર છીએ. ક્યાંથી શું કહે છે કે અનંત, એક અંશ અનંત લઈને આવ્યો છે, એ કોઈ ફેકોલોજી નથી, પણ એની મસ્તી છે. અને એ મસ્તી આત્મામાંથી ઉત્પન્ન થયેલી આત્માનો અંશ છે, આત્મિક ભાવનો એ અંશ છે. આગમ વાંચનારો ભૂલો પડી જાય એમ છે, આગમ વિરુદ્ધ છે, આગમમાંનો ઉલ્લેખ નથી આવો ક્યાંય આવતો 25મા તીર્થંકર નો. તો લાલ એ તો એક કરો બેસ, તારું કામ નથી આવવાનું. આ તને વાત સમજાય એવી નથી, આ બીજી જાતના પલાખા છે. એને ઘડી આગમ વાંચી વાંચીને બેઠા છે, એ વસ્તુ આ નથી. એવું એવું બોલ્યા છે, એવું લખ્યું છે, એમ પોતાની ડાયરીમાં અંગત લખ્યું છે. આ કોઈને નથી કીધું, પણ પોતાની અંગત ડાયરીમાં લખ્યું છે. એ વર્તમાનમાં ભૂતકાળના મહાવીરને શોધવા માટે ભટકતા જીવો, આ વર્તમાનના મહાવીરને ભૂલીને તમે ભૂતકાળના મહાવીરને શોધવામાં ક્યાં ભટક્યો છો? કે નહીં જડે તમને ભૂતકાળના મહાવીર? અમે આ કાળના બીજા શ્રીરામ છીએ. શ્રીરામ સર્વગુણ સંપન્ન ગણાતા હતા, તો અમારું પણ એવું છે. ઠીક, એવી વાતો આગળ લખી છે. બીજાને સહન કરવું મુશ્કેલ પડે એવું છે, મસ્તી એવી ચીજ છે. અને તો ખજાનો એક સાથે મળી ગયો છે, લોટરી લાગી ગઈ છે, એવી વાત છે. અનંતું પ્રગટ કરવાની વિધિ એની રીત છે. જ્ઞાયકનું લઢણ કરવું, તે એ જ્ઞાયક સ્વભાવનું લઢણ કરતા અનંતું પ્રગટ. સમ્યક દ્રષ્ટિનું ભવન એટલે પરિણમન, દુર્ભવ ટુ બી થવું, ભવન એટલે પરિણમન, ભવન ફરી ગયું છે. આખો સંસાર માર્ગ ઉથલાવી નાખ્યો છે, આખા સંસારને ઉથલાવી નાખ્યો છે, અને મોક્ષના પંથે એના પ્રયાણ શરૂ થયા છે, મહાપ્રયાણ છે. હવે એને કોઈ રોકનાર નથી. જેનો નિર્ણય નથી અથવા ઊંધો નિર્ણય છે, એ પહેલા શું છે? નિર્ણય નથી કર્યો, એ પહેલા ઊંધો નિર્ણય છે. તો ઊંધા નિર્ણય વાળાને ક્યાંથી લઢણ થશે? ઊંધું લઢણ તો એનું હાલે જ છે, એને હળવું લઢણ થશે ક્યાંથી? જેને જ્ઞાયક લક્ષમાં જ ન આવે એને એનું લઢણ કેવી રીતે થાય? વિકલ્પ થયા કરે, લઢણ ન થાય. અને આ તો લીંબી પીપરના દૃષ્ટાંત જેવું છે. જેમ લીંબી પીપરને જેમ ઘસે એમ અંદરથી એની શક્તિ પ્રગટે, એમ જેમ લઢણ થાય એમ અંદરથી શક્તિનો અંશ પ્રગટ થાય છે. બહુ ઘરગથ્થુ અનુભવની વાણી છે ને. શાસ્ત્રમાં એવી વાત એને ક્યાંય ગોતવા જાયને ન મળે, તો પણ અનુભવમાં આવે એવી જેની વાતો હોય છે. શ્રીમદજી અનુભવી જીવની વાણીની એનું લક્ષણ બતાવતા આ વાત કરે છે કે શાસ્ત્રમાં કદાચ ન હોય, છતાં અનુભવમાં આવે એવી જેની વાણી હોય એવી જ્ઞાનીની વાણી હોય છે. ત્યારે ઓલા લોકો શાસ્ત્રમાં ગોતે છે, શાસ્ત્રમાં છે કે નહીં, શાસ્ત્રમાં છે કે નહીં, તો આપણે માનીએ. તને માન તો શાસ્ત્રમાંથી મળે તો તારું માનેલું એ નકામું છે. કદાચ તને શાસ્ત્રમાંથી જડે અને પછી તું સ્વીકાર કર કે ના ના શાસ્ત્રમાં છે, ના કે બે વાત બરાબર, તારું તો માનેલું ખોટું જ છે, તારું માનેલું સાચું. તને સિદ્ધિ પ્રતીત આવવી જોઈએ કે આ પુરુષ કહે છે એમાં બીજી વાત બીજો ફેરફાર હોઈ શકે, એમાં સ્વપ્ને પણ શંકા કરવી એ આત્માને ખોવાની વાત છે. એ વાત છે, સમજી નહીં, ભલે સમજવામાં વાર લાગે એનો વાંધો, આશંકા થાય એનો વાંધો નહીં, પણ એ સાચા છે એમ રાખીને આશંકા કરજે, ખોટા છે, ભૂલ કરતા હોય, કદાચ એમની પણ ભૂલ થતી હોય, એ વિકલ્પ ઉઠાવીશની કોઈ દે, ભૂલે ચૂકે પણ એમની ભૂલ હશે કે કેમ એ શંકામાં જઈશ નહીં, ભૂલ તો જોઈશ નહીં પણ ભૂલની શંકામાં પણ જઈશ નહીં. જ્ઞાની ચૈતન્યની શોભા નિહાળવા માટે કુતૂહલ બુદ્ધિ વાળા અથવા અત્યંત આતુર હોય છે. એક એક બોલ બધા કોઈ આડીવળી વાત જ નથી. અધ્યાત્મનું માખણ ગુરુદેવ એટલે વિશેષ પ્રશંસા કરતા આ ગ્રંથની, આમાં આડીવળી કોઈ વાત નથી લીધી. અમુક શું અને માટે તો સારામાં સારો એક ઉચ્ચ કોટીનો ગ્રંથ તૈયાર થઈ ગયો, કટકે કટકે વચનો સંકલિત કરતા. જ્ઞાની ચૈતન્યની શોભા નિહાળવા માટે કુતૂહલ બુદ્ધિવાળા આતુર હોય છે. એવી અંદર ચૈતન્યની શોભા છે કે પોતાને સ્વાનુભવ ગોચર છે તો પણ એને વિશેષ વિશેષ એને અવલોકન કરવા માટે, એનું એને અવલોકનમાં નિહાળવા માટે આતુર જ રહે છે અને કુતૂહલ બુદ્ધિવાળા રહે છે. કુતૂહલમાં વિશેષ જિજ્ઞાસા રહે છે, વિશેષ ભાવ રહે છે. એમ કે અભેદપણે તો અખંડ આત્મા અનુભવમાં આવ્યો અને એમાં અભેદ ભાવે પૂર્ણ આત્માનું અવલંબન થયું અને જ્ઞાન થયું, છતાં પણ એની અંદર વિશેષતા એ કેટલી ચૈતન્યની રિદ્ધિ સિદ્ધિ છે એને નિહાળવા માટે આતુર જ હોય છે. એની કુતૂહલતા એમને જાતી નથી. કુતૂહલતા બહારની કુતૂહલતા નથી, જે સામાન્ય રીતે જગતના પ્રાણીને જગતના પદાર્થોની કુતૂહલતા હોય છે એ કુતૂહલતા નાશ પામી જાય છે એમ કહેવાય. એ ત્યાં એવા એ અપેક્ષા છે એ લીધું છે. આમાં એક બોલી બોલી તો છે, આ બોલ આપણે વાંચ્યા એની આસપાસમાં જ એક બોલ છે કે તારું કુતૂહલ છૂટી જશે, શું તને કુતૂહલ નહીં રહે. આતુરતા, આતુરતા અધર વર્ડ છે અહીંયા, કેમ કે વચ્ચે જે ડેશ કરી છે એ કુતૂહલ બુદ્ધિ વાળા એટલે આતુર રહે છે. કુતૂહલના અર્થ એવા પણ થાય કે જે વિષયમાં અજાણ હોય, ન જાણ્યો હોય, એ વિષયને જાણવાની ઈચ્છાને પણ કુતૂહલ કહે છે. અહીંયા એવું એકાંતે નથી, કેમ કે વિષય તો અનુભવ ગોચર થઈ ગયો છે, પણ આતુર હોય છે એ આતુરતાના ભાવ સૂચક કુતૂહલતા અહીંયા લેવી છે. કુતૂહલતામાં આતુરતા હોય છે, કુતૂહલતામાં નહીં જાણેલાને જાણવાની ઈચ્છા, ઈચ્છારૂપ આતુરતા હોય છે, તો અહીંયા આતુરતાનો ફેક્ટર લેવો છે. એટલો જ મુદ્દો પકડવો. હા, વિશેષ વિશેષ આતુર રહે છે એટલે ઓલી કુતૂહલતાનો જે સામાન્ય અર્થ છે, રૂઢિગત અર્થ છે, એટલો અર્થ નહીં લેવો. પોતાના સ્વરૂપ ધામમાં રહેનાર એવા મને, એવું કેવી ભાષા આવે છે, પોતાના સ્વરૂપ ધામમાં રહેનાર એવા મને જગતના કોઈ ભાવોની ઈચ્છા નથી. એક ચૈતન્ય સ્વભાવને ગ્રહણ કરતા મારી બધી ઈચ્છાઓ તૂટી ગઈ છે, તૃપ્તિ પ્રગટ થઈ ગઈ છે, કોઈ ઈચ્છા હવે મને નથી. જ્ઞાયક પરિપૂર્ણને ઈચ્છા છે નહીં, અને ઈચ્છા હોય તો એ પરિપૂર્ણ શેનો, આ સવાલ છે. માણસ એમ કે તું શ્રીમંત હોય તો ભૂખ માગે શું કરવા, તારી પાસે વૈભવ રિદ્ધિ સિદ્ધિ નામ દામ ઠાવ હોય તો તું ભીખ છે નો માગ, ભીખ માગે છે એનો અર્થ કે તારી પાસે નથી, સીધી વાત છે. એમ આત્મા સ્વરૂપે કરીને પરિપૂર્ણ હોય તો એની ઈચ્છા છે ને, અને ઈચ્છા હોય તો એને પરિપૂર્ણતા છે નહીં. આ લોકો એવું કેવું જ્ઞાનમાં ઠરાવ્યું છે ને કે દવા મગાવે છે એમ, કે ભગવાન મહાવીર ને લોખંડ ધાડા થયા તો દવા મગાવી મુનિ પાસે, જાઓ તમે મારા માટે દવા વહોરી આવો. ત્યાં પદ્ધતિ છે કે એક મુનિ બીજા માટે વહોરી આવે, દિગંબરમાં એ પદ્ધતિ નથી. પોતાનો આહાર પોતે જ લેવા જાય, પોતાનો આહાર બીજો લાવી દે અને એ ગ્રહણ કરે, એ દિગંબરની અંદર પદ્ધતિ નથી. પોતે જ આહાર કરે, ઉભા ઉભા જ ગ્રહણ કરે, એ 28 મૂળ ગુણનો એક ગુણ છે. ઉભા ઉભા આહાર લેવો, બેસીને આહાર ના લેવો, કરપાત્રમાં આહાર લેવો, એના 28 મૂળ ગુણ બના બધા ગુણ થયા. એક વખત ઉભા ઉભા તીર્થંકર નો જીવ હોય એને તીર્થંકર પણ પ્રગટ થઈ ગયું હતું, એને તો આહારનો પ્રશ્ન જ રહેતો નથી. એ તો 18 દોષ રહી છે, એને ક્ષુધા તૃષા હોતી નથી, એ બંને દોષ એને ટળી ગયા છે. પણ આ તો મુનિ દશામાં તે, અને ઉણોદરી એ 28 મૂળ ગુણ છે. પેટ ભરીને આહાર લીએ ને, એક વખતથી આહાર વધારે વાર લીએ ને, ઉભા ઉભા આહાર લીએ, કરપાત્રમાં આહાર લીએ, આ ચારે 28 ગુણમાં ના જે મૂળ ગુણ છે, 28માં જ આ ચારે ચાર આવે છે. એમાં કોઈ અપવાદ હોઈ શકે? મૂળ ગુણમાં અપવાદ હોતો નથી, એમાં ફેરફાર ન થાય. નગ્નપણું એ મૂળ ગુણમાં છે. તો ઉપવાસ પડે અને કા સંથારો કરી લે, ઉપવાસ પડે, ઉપવાસ પડે, એક ઉપવાસ, બે ઉપવાસ, મહિનાનો ઉપવાસ, બે મહિનાનો, છ મહિનાનો ઉપવાસ પડે. એમ લાગે કે હવે આમાં સ્વાસ્થ્યનું ઠેકાણે આવે એવું નથી, તો સંથારો લઈ લે. ગુરુદેવની તો મુનિ દિશા નહોતી, પણ જસલોકમાં થોડાક દિવસ વધારે થયા તો કે હું સંથારો લઈ લઈશ, આહાર પાણી છોડી દઈશ. આ શું, અહીંયા અમારું કામ છે, અહીંયા હોસ્પિટલમાં રહેવું અમારું કામ છે કે? એ તો એની વૃત્તિ સિંહ વૃત્તિ હોય છે, એ કોઈ પામર ને રાકા નથી, એ તો સિંહ વૃત્તિ વાળા હોય છે. કેવું જ્ઞાન લેવા નીકળ્યા છે મુનિઓ, તો કઈ જીવી તેવી વાત નથી. કાંઈ નહીં, મૂળ ગુણમાં કાંઈ ફેર પડે નહીં. કોઈને પાસે આહાર મગાવે નહીં, ને મગાવે તો કોઈ સાચો મુનિ હોય એ લાવે પણ નહીં. કોઈ ખોટો મુનિ મગાવે એટલે વેશધારી નગ્ન હોય, અને મુનિપણું ન હોય ને કોઈ મગાવે શિથિલાચારથી, ભાવલંગી સંત કે આ હું, આ હોય શકે નહીં. તમે મુનિ નથી, મુનિ તરીકે એનો સ્વીકાર ન કરે કોઈ, ભાવલંગી એનો સ્વીકાર કરે નહીં, સમ્યક દ્રષ્ટિ એનો સ્વીકાર કરે નહીં. એટલી શરીરની મમતા જ હોતી નથી, મમત્વ જ નથી હોતું. એમાં હું દેહ છૂટી જાય તો શું, કઈ આત્મામાંથી કઈ છૂટતું નથી. બહુ બહુ તો આહાર વિના દેહ છૂટે કે બીજું કઈ થાય, આથી તો કઈ થાય નહીં ને. હે, તો એ કઈ આત્મામાંથી કઈ છૂટતું નથી, તો છૂટો જ ભાઈ હશે એમ, તો ક્ષણે ક્ષણે છૂટો પડે છે એને. તો પછી એમાં જો ક્ષેત્ર છૂટો પડે તો એમાં હું બીજો ફેર પડી જાય છે. જેમ એક માણસ એમ કે ભાઈ બે ભાઈઓ છે, આપણે બાજુ બાજુમાં એક મકાનના બે ભાગ કરીને વચ્ચે દિવાલ કરીને, કોઈ દિવાલ વગર રહેતા હતા એમને સંપીને, પણ હવે અમારે એકબીજો સારો બંગલો બંધાવીને દૂર રહેવા ગયા છે. તો બેને મમત્વ તો છૂટી જ ગયું છે કે ભાઈ એનો નફો નુકસાન એને ત્યાં, મારો નફો નુકસાન મારે ત્યાં, એને મને મારે કાંઈ લેવા દેવા નથી. તો નજીક રહેતા તો દૂર રહેતા હતા, એને શું ફેર પડે છે? કાંઈ ફેર પડતો નથી, કેમ કે એ ક્ષેત્રથી દૂર પણ છે. કે જ્યાં ભાવથી જ્યાં મમત્વ છૂટ્યો ત્યાં ક્ષેત્રનો મમત્વનો કોઈ પ્રશ્ન રહેતો નથી. एक चैतन्य स्वभाव ने ग्रहण करता मारी बुद्धि इच्छाओ तूटी गई है। बारमां पुण्यना ने वैभवना ढगलाओ देखाय, गंज खड़के लावाय, पण मने एनी इच्छा नथी। जात जातना बहारना ज्ञेयो छे, पण मने तेनू आश्चर्य नथी। अनेकविध ज्ञेयो होय एनू कुतूहल पछी ज्ञानी ने नथी। आ तो बारमां वाजा वागे त्यां कुतूहल थी जाय। हवे आखी जिंदगी जो वरघोड़ा जोई जोईने तो उमर निकली गई होय, पण हवे एक वक्त वाजा वागे तो कोनू निकळ्यो एम करीने जोवा माटे आवे बार। घरमां बेही हके नहीं, આવી છીછરી પરિણામ વૃત્તિ હોય છે સામાન્ય પ્રાણીની। નાની કહે છે કે આખા જગતના અનેક ચિત્ર વિચિત્ર જ્ઞેયો છે, મને એનું કાંઈ કુતૂહલ નથી, કોઈ એની આતુરતા નથી કે ક્યાં કેવું હશે ને ક્યાં કેવું હશે, અમેરિકા કેવું હશે ને સ્વિટ્ઝરલેન્ડ કેવું હશે ને બરફનો પર્વત કેવો હશે ને બાલ સરોવરમાં કેવી હોડીને પાણી કેવું હશે, હવે જેવું હોય એવું, એને કાંઈ એની એની આતુરતા કે કાંઈ એની કુતૂહલતા થતી નથી। કુતૂહલતા દુઃખ છે એમ છે ખરેખર તો, નાની ને એટલું દુઃખ ને દુઃખ વાળી પરિણતિ હોતી નથી એમ કેવું છે। જાત જાતના બહારના જ્ઞેયો છે, પણ મને તેમનું આશ્ચર્ય નથી। અનંતકાળથી પુણ્યના ઠાઠનું આશ્ચર્ય ભૂતકાળમાં લાગતું હતું, ભૂતકાળમાં મજ્ઞાનની દશામાં એ લાગતું હતું, તે ભ્રાંતિની લીધે મારી ભૂલ હતી। અનંતકાળથી પુણ્યના ઠાઠનું આશ્ચર્ય લાગતું હતું, કરોડપતિના અમથો વખાણ કરે, અરે ભાઈ કરોડ છે એની પાસે તો, કરોડો થઈ ગયા છે, અબજો થઈ ગયા છે, ફલાણું થઈ ગયું, તું છાનો માનો ભાઈ સાહેબ એની પાસે હોય એનું છે, અમથું તારે લેવા દેવા નથી, પણ તું મહિમા કરી કરીને તારા કર્મ શું કરવા બાંધે છો એમ કેમ છે। અનંતકાળથી પુણ્યના ઠાઠનું આશ્ચર્ય લાગતું હતું, તે ભ્રાંતિને લીધે મારી ભૂલ હતી, જે ભૂલને કારણે પરિભ્રમણ થયું હતું અને ત્યાં આકુલતા અને ખેદ અને દુઃખનું વેદન કર્યું હતું। આ બધો ભૂતકાળનો અમને ખ્યાલ છે। હવે તો આ પુણ્યના વિલાસને છોડી હું મારા ચૈતન્ય નિવાસમાં વસું છું, મારે કોઈ ઈચ્છા નથી ને કોઈ આશ્ચર્ય પણ નથી ને કોઈ કુતૂહલ નથી। એ આશ્ચર્ય અહીંયા કુતૂહલના બાંધના નામે છે, એવું કુતૂહલ જ્ઞાનીને બહારના પદાર્થોનું ઉડી જાય છે, ખસી જાય છે, પણ અંદરમાં તો એ આતુર છે, પોતાની ચૈતન્ય રિદ્ધિ સિદ્ધિ જોવા માટે એ આતુર છે। વચનો ખેંચીને ઘણું સારું કામ કર્યું છે, શું કહે છે જ્ઞાની ચૈતન્યની શોભા નિહાળવા માટે કુતૂહલ બુદ્ધિ વાળા હોય છે અથવા અત્યંત આતુર હોય છે, પોતાની ચૈતન્યની માનતા અવલોકાજ કરે છે, અવલોકાજ કરે છે અને ધરાતા નથી, જેમ કોઈ ભગવાનને એવી મૂર્તિ કંડારી હોય વિતરાગ ભાવ, તો જેને જોતા ધરાય નહીં એનો શાંત રસ વિતરાગ રસ જોતા ધરાય નહીં, આ બાહુબલીજીની એવી જ મૂર્તિ છે, સ્ટ્રોંગ બિલકુલ આમ, અને સમો શરણમાં એવું હોય છે, સાક્ષાત જે પરમાત્મા હોય છે એમની જે શાંતતા સૌમ્યતા શરીરની સુંદરતા, નમણાશ એટલે બધા અવયવોનું ઘાટીલા પણ, ચહેરાનું ખાસ કરીને મુખ્ય પણ, આમ તો સમચતુરસ સંસ્થાન હોય છે એમનું, એટલે બહુ લાંબા હોય કે બહુ જાડા હોય કે બહુ એવું કાંઈ નથી હોતું, પદ્માસને બેસે તો ઓરસ ચોરસ સરખું માપ આવે એવું જેમનું શરીરનું સંસ્થાન હોય છે ચરમ શરીરનું, પણ એ તીર્થંકર પ્રકૃતિને લઈને એટલું બધું એમનું બહારની વિતરાગતા સાથેનું રૂપ હોય છે શરીરનું, વિતરાગતા સહિતનું, કે જોનારને ઉપયોગ ફેરવવો ગમે નહીં ને ફાવે નહીં, ઉપયોગ બદલવો ગમે નહીં, એને જોયા જ કરો, જોયા જ કરો, 24 કલાક ભૂખ તરસ ભૂલી જાય, બધું ભૂલી જાય, નિંદ્રા ન આવે, ભૂખ ન લાગે, તરસ ન લાગે, ઊંઘ ના આવે, સમોસા જાય ને બધું છૂટી જાય. ભગવાનને તો ભૂખ તરસ નથી, પણ ભગવાનને જોનાર અને ભગવાનની વાણીને સાંભળનારને ભૂખ તરસ એટલો ટાઈમ વહી જાય છે, ઉડી જાય છે, એટલો તો અતિશય સમોસરણમાં છે. આ તો ભગવાનને ઠરાવે છે ભૂખ ભૂખ તરસ. ઊંધાઈ કઈ પાર વગર ની ખરી ને, ઊંધાઈ પણ પાર વગર ની ખરી ને, ત્યાં એને શંકા કરી હશે, ક્યાંક ત્યાં એને કઈક ને કઈક કોડો કાઢ્યો હશે કે આટલું બધું છે ત્યારે આમ કેમ. બહુ એવું સાતિશય હોય છે, એવું સાતિશય હોય છે કે એવું જોવા ન મળે જગતમાં, કે એનો જોટો જ ન હોય, એટલી પૂર્ણ પ્રકૃતિ છે. તો આ જીવને ઊંધાઈ થાય એમાં એ સ્વતંત્ર છે એમ છે. પૂર્વ સંસ્કાર તોડે નહીં ત્યાં સુધી બધું એની સંતતિ ચાલે છે. અનંત કાળમાં ઊંધા ભાવ ક્યાં ક્યારે કેવા કર્યા છે એ છોડે નહીં ત્યાં સુધી એની સંતતિ ચાલે છે. એટલે એક વખત એવા વિરુદ્ધ પરિણામ રસને, વિરુદ્ધ ભાવ રસને, અવિરુદ્ધ ભાવ રસથી તોડી નાખવો જોઈએ, પછી રસ્તો સાફ છે ને સુગમ છે ને સહેલો છે. નહીતર ક્યારે ક્યાં ઉડીને પડે ભાવ, એનો કઈ પત્તો લાગે એવું નથી. સમોસરણ એટલે ભગવાનની ધર્મ સભા, એનું નામ સમોસરણ કહેવાય છે. જેમ ગામમાં સભા ભરાય એવા હોલને ટાઉન હોલ કહે છે કે નહીં, કે આપણા મોતીબાગમાં ટાઉન હોલ છે, ભાઈ સભા ભરવી હોય તો ત્યાં ભરી શકાશે. એમ ભગવાનની ધર્મસભા ભરવાનું સ્થાન જે ઇન્દ્રિય તૈયાર કરાવ્યું છે એના ખજાનજી પાસે, કુબેર પાસે, કે તારી પાસે જેટલું ધન હોય એટલું ભલે વપરાઈ જાય, પણ એકવાર એવી ધર્મસભા બનાવ કે ભગવાનને બિરાજમાન કરવા માટે એમ લાગે કે ક્યાંય ખામી નથી. પણ એને અક્ષય વૃદ્ધિ છે એટલે એનો કઈ ખજાનો ખાલી થતો નથી, અને એના ખજાનામાં છે એના કરતા પણ કોઈ વિશિષ્ટ સૌંદર્ય વાળું સ્થાન ધર્મસભા પ્રગટ થાય છે, કે એને આશ્ચર્ય થાય છે કે આવું ક્યાંથી થયું, આવું તો મારી બનાવવાની કલ્પનાય નહોતી, એવું થઈને ઉભું રહ્યું હતું, એવું એ બનાવતા બનાવતા એવું બની જાય છે વૃદ્ધિ. બારની વિભૂતિ અટકી જાય છે, બરાબર છે, એવું બને છે. એવા પુણ્યના જે મહિમા વાળા જીવો હોય છે, અથવા આ જીવે પુણ્યનો એવો મહિમા કર્યો છે કે તીર્થંકરનો મહિમા કરવાને બદલે આ સમોસરણનો મહિમા કરવા લાગી ગયો, વાહ શું આયા રત્ન જડિત ને હીરા જડિત ને શું આયા બધું દૈવી વાતાવરણ છે, એ પુણ્યના મહિમામાં અટકી જાય છે. તો એને આત્માનો મહિમા નથી, એવું બને છે. ત્યાં એવું બધું જોવાનું છે કે એમાં પણ ભૂલો પડી જાય છે, એવા ગઢને, એવા કાંગરાને, એવા ઓરડાને, એવા સભાસ્થાનો છે, એવા નાટારંભના નાટ્ય સ્થાનો છે, ત્યાં નાટકો થતા હોય છે. જ્યારે ભગવાનની દિવ્યભૂમિ બંધ થાય ત્યારે એ બધા નાટક શાળાઓનું બધું અંદર હોય છે, એ બધું જોવામાં, એની શોભા જોવામાં, એના ચિત્રો જોવામાં ભૂલો પડી જાય ને કાળ પૂરો થઈ જાય. ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવામાં એની રુચિ જામે નહીં, ઓલામાં રુચિ જામે ને આમાં જૂન રુચિ ન જામે, ઓલી રુચિ તો પડી જ છે, એ ત્યાં એનો વિકાસ થઈ જાય, એ રુચિ વધી જાય પૂતગળની, આત્માની રુચિ ન વધે તો જઈને પાછો આવે. વિશેષ